પુરુષાર્થ ને પ્રારબ્ધ વિશે ઘણા લોકો પૂછપૂછ કર્યા કરે. મને પોતાને જે સમજાવ્યું છે તે કહું છું, મારું તદ્દન સાચું જ છે એવો મારો કોઈ દાવો નથી, પણ અનુભવથી જે મને સમજણ મળી છે તે ઉપર હું કહું છું. આખા રચના બધી દ્વંદ્વની છે. પૃથ્વીની રચના કહો તો પૃથ્વીની રચના દ્વંદ્વની છે. દ્વંદ્વ એટલે આવા સત અસત, પ્રકાશ અંધકાર, નીતિ અનીતિ, પાપ પુણ્ય, આવા બે એકબીજાથી સામ સામેના વિરોધાત્મક જોડકા. ત્યારે પ્રારબ્ધ અને પુરુષાર્થ એક પણ એક જોડકું એટલે એક દ્વંદ્વ કહેવાય. એ એમાં પરસ્પર એક બે છે, બે મળીને થનારું એક તત્વ. એટલે પુરુષાર્થ તે પ્રારબ્ધ આધાર રાખે છે એવું નથી. બંને બંનેના પાસા જુદા જુદા. અને ખાસ કરીને તો પુરુષાર્થમાં જે સર્જન કરવાની જે શક્તિ છે એ પ્રારબ્ધમાં નથી. પ્રારબ્ધ એ માત્ર આપણું વલણ બતાવે છે. પ્રારબ્ધ એટલું જે પ્રારબ્ધ સ્વયં સ્વતતા નિર્માણ નિશ્ચિત જ છે એવું નથી. પ્રારબ્ધ પ્લાયેબલ છે, એક વલણ બતાવે. વલણ બતાવે એટલે કે ટેન્ડન્સી આપણને બતાવે કે આ તરફ આપણું હવે ભવિષ્યમાં આ તરફ આનાથી આપણી ગતિ થવાની છે. એ ગતિને આપણે પુરુષાર્થથી ફેરવી શકીએ. જો ફેરવી શકવાની જ કોઈ શક્યતા ન જ હોત અને પ્રારબ્ધ જે સાચું હોત તો કોઈ જીવનું શિવ થઈ શકે જ નહીં. અને કંઈ કશું આપણે કંઈ કશું નવસર્જન પણ ન કરી શકીએ અને એમાં કંઈ ફેરફાર પણ ન થઈ શકીએ. અને પ્રારબ્ધ એ જો માત્ર સાચો હોય તો પુરુષાર્થનો પછી કઈ આધાર જ રહ્યો નહીં. પુરુષાર્થ તો તાબેદાર સ્થિર થઈ ગુલામ થઈ ગયો પ્રારબ્ધનો. પણ એવું કઈ નથી, પ્રારબ્ધનું પણ અસ્તિત્વ છે, પુરુષાર્થનું અસ્તિત્વ છે. અને પ્રારબ્ધ તો પ્લાયેબલ છે, એક નવું એક વલણ બતાવી શકે. એ વલણમાં આપણે ધારીએ તો આપણે ફેરફાર કરી શકીએ એમ છીએ, અને તો જ એ પુરુષાર્થનો સાચો ગણાય. આ મારી સમજણ છે. હરિ ઓમ તત્સવાનો ચરણ હૃદય અમારો નેક દાવો છે. ચરણ રત્ની નશાકેરી મોહબ્બત ન્યારી પ્યારી છે. નશે નસમાં નશો કેવો ચડી રોમાંચ પ્રેરે છે. નિરખવાનો ચરણ હૃદય અમારો નેક દાવો છે. પ્રભુના પદ કમળ સાથે હૃદય મૈત્રી અમારે છે. અમારા દોષ અગણિત ન નિરખે તેથી વાત. પ્રભુના પદ કમળ સાથે હૃદય મૈત્રી અમારે છે. અમારા દોષ અગણિત અગણિત ન નિરખે તેથી વાલો તે. નિરખવાનો ચરણ હૃદય અમારો નેક દાવો છે. ચરણ રજની પ્રસાદી નહી અમે દિલ ભસ્મ ચોડી છે. અમારા રોમ રોમેશો પ્રણર રસ્તે થી જાગ્યો છે. નિરખવાનો ચરણ હૃદયે અમારો નેક દાવો છે. મરણ રસ્તે કૃપા કરીને હૃદય અમને ચકાડ્યો છે. હવે તેના શક્તિપાતથી ઉત્તમ પ્રકારનું ધ્યાન થઈ શકે એ વાત સાચી ભાઈ. શક્તિપાતથી તો ઘણું થઈ શકે. ધ્યાન પણ કરાવી શકાય અને જીવનમાં ઉર્ધ પ્રકારની શક્તિને પ્રગટાવી પણ શકાય. પરંતુ એ શક્તિપાતથી જે ધ્યાન વગેરેની પ્રક્રિયા આપણામાં અથવા તો ધ્યાન વગેરે આપણામાં જે થાય તેનો આપણને આપણી યોગ્યતા જો આપણામાં પ્રગતિ ના હોય, આધ્યાત્મિક જીવનના વિકાસ માટેની આપણી જિજ્ઞાસામાં જ્વાળામુખીના જેવી તમન્ના જો પ્રગતિ ન હોય તો એવી શક્તિપાતથી થયેલો ધ્યાન અથવા તો થયેલું કંઈ પણ પરિણામ એ જાજો કાળ આપણા જીવનમાં ટકશે નહીં. જેમ દારૂ પીએ એને નશો ચડે તો એ નશો ઉતરી જાય ત્યારે પછી આપણા હાલ હવાલ કેવા થાય છે એ જરા વિચારી જુઓ. એટલે શક્તિપાત ની શક્યતા નથી હોતી એમ નથી, શક્તિપાત ની વાસ્તવિકતા પણ છે એ હું જાતે કબૂલ કરું છું. પરંતુ એવા એવા શક્તિપાત થી આપણી જો પાત્રતા ના હોય, યોગ્યતા પ્રગટેલી ના હોય, જિજ્ઞાસાની એવી ઉત્તમ પ્રકાર નહીં, આપણી ભૂમિકા પરિપક્વ થયેલી ન હોય, તો એનાથી સતત ચાલુ રહ્યા કરતો અને સતત આપણે એ વિકાસના માર્ગ માર્ગમાં આગળ ધકેલાયા જ કરીએ એવી જાતનો આપણને લાભ પ્રગટે નહીં શકે એવી મારી પાકી સમજણ છે. ઉત્તમ પ્રકારનું ધ્યાન સહજપણે આપણામાં કેળવાયા જાય એને માટે તો જ્યાં સુધી રાગ મોહ આદિ કામ ક્રોધ લોભ મોહ અહમ આદિ નિર્મૂળ થાય ત્યારે જે સહજપણે આપમેળે ધ્યાનનો ધ્યાનના જે જે ઉત્તમતા ધ્યાનમાં જે ઉત્તમતા પ્રગટે છે એવું સહજ ધ્યાન એ જ ઉત્તમ ધ્યાન છે. અને એ માટે જો તમારે વિશેષ જો સમજવું હોય તો આશ્રમ ભજનાવલીમાં કબીરનું એક ભજન છે, સાધો સહજ સમાધ બલિ, એ તમે વાંચો તો તમને ખબર પડશે. એટલે આપણે આવું ધ્યાન ધ્યાનનું ઉત્તમપણું આપણા જીવનમાં પ્રગટે એ માટે જો આપણે મથવું હોય તો રાગદ્વેષાદિ કામક્રોધાદિ કેમ કરીને ઘટે એને માટે જીવતો જાગતો પ્રયત્ન કર્યા કરો તો એ સાચી હકીકત ધ્યાનને માટેની ભૂમિકા કેળવવા માટેની છે. તે ઉપરાંત આ જાતનો કામક્રોધાદિકને મોળા પાડવાને માટે જે પ્રચંડ પુરુષાર્થની જરૂર છે એના કરતા એ અમે કહીએ છીએ કે જો તમારામાં પ્રેમની ભક્તિની ભાવના જાગી જાય એની ઉન્મત્તતા પ્રગટે તો આવી ભક્તિમાં અને એવી ભક્તિની ભૂમિકા પ્રચંડપણે આપણામાં જાગતા જાગતા કામક્રોધાદિક એની મેળે જીવનની ઉચ્ચતર પ્રકારની વાસ્તવિકતામાં પ્રગટતા જતા હોય છે. એટલે સાચી આપણે જે કરવાપણું છે એ તો આ જીવનના વિકાસ પરત્વેની ભક્તિની તમન્ના ભક્તિની જિજ્ઞાસા જ્વાળામુખીના જીવી કેમ કરીને આપણામાં પ્રગટે એ વિશેનો આપણો સાચો પ્રયત્ન આપણામાં જાગવો જોઈએ. આવા બધા જે આલફેલ શક્તિ પ્રપાતના ધ્યાન વગેરેના જે પ્રયત્નો જે છે એ તો મને બહુ યોગ્ય પ્રકારના લાગતા નથી અને એ તો ખાલી હવાટિયા જેવા છે ભાઈ. ખરી વસ્તુ તમારે આ જીવનમાં યાહોમ કરીને જંપલાવવાની તાકાત હોય, આ જીવનના ધ્યેયને માટે એ ધ્યેયને એવા તમારા આદર્શને તમારા જીવનમાં એકાકારપણે જો સાચી રીતે સાકાર જો કરવું હોય એ ધ્યેયને તમારા જીવનમાં સંપૂર્ણપણે પરિપૂર્ણતાથી એની ઉત્તમમાં ઉત્તમ કક્ષાએ જો એને ઉતારવું હોય એને સાકાર કરવું હોય તો સર્વસ્વ ભાવે સર્વ રીતે સમર્પણ થઈ જઈને ન્યોછાવર થઈ જઈને સંપૂર્ણપણે એમાં ફના થઈ જવું જ પડશે. અને એ માટે તો એ જે આપણી જિજ્ઞાસા જ્યારે આપણા જીવનમાં એના પરત્વે જે ખરેખરી સમૂહ ધ્યાનનો લાભ સામાન્ય જનતાને તે વખતે મળે ખરો કે કેમ, હવે આ વિશે સમજવા જેવું છે કે સમૂહ ધ્યાન વખતે એનો એનો જે મુખ્ય નિર્માતા કોણ છે અને કેવી ભૂમિકા વાળો છે એના પર મુખ્ય આધાર છે. કોઈક ઉચ્ચ ભૂમિકા વાળો એટલે કે દાખલા તરીકે લો કે મહાત્મા ગાંધી, એ આશ્રમમાં જ્યારે રોજ સવાર સાંજ પ્રાર્થનામાં બેસતા ત્યારે જે ભજન ગવાતું ત્યારે ભજનમાં એવા તદાકાર ને તલ્લીન ને એકાગ્ર થઈ જતા અને એમાં એમનો ભાવ જે એકાગ્રપણે કેન્દ્રિતતામાં પ્રગટતો એવો ઊંડાણમાં પ્રગટેલો ભાવ હંમેશા વિસ્તારની ગતિને પામે છે. હવે એ વિસ્તારની ગતિમાં જ્યારે ભાવ પામે ત્યારે તે વખતે તે પ્રાર્થનામાં બેઠેલા સમૂહની વ્યક્તિઓ તે પ્રાર્થનાના ભાવમાં પોતે પોતાના મનમાં બુદ્ધિથી પણ એક થોડા ઘણા પણ એકતાર થયેલા હોય તેવી વખતે પેલા એક કેન્દ્રસ્થ માનવીના હૃદયમાં ઉઠેલો ભાવ જે વિસ્તારને પામતો હોય છે તેવો ભાવ પેલા બધા માણસોને સ્પર્શે. એ બધા માણસોમાં એવા બધા સમૂહમાં જે કોઈ વ્યક્તિ તે વખતે તેવા ભાવથી તેવો ભાવ તેને સ્પર્શે તે પહેલા કોઈક એવી સ્થિતિથી પોતે ત્યારે ઉડાણમાં ગઈ હોય તેવી વ્યક્તિને પેલો પ્રસરતો જતો ભાવ જયારે સ્પર્શે છે ત્યારે તે વધારે ને વધારે ઉડાણમાં વિશેષ વિશેષ કરીને જતો હોય છે. અને તે વખતે એવાને વધારેમાં વધારે એકાગ્રતાનો અને કેન્દ્રિતતા થવાપણાનો લાભ મળે છે. વ્યક્તિને ભાવ સ્પર્શે છે આધારે રોમ રોમશો સમાજ કેન્દ્રને સ્પર્શે સંસ્કૃતિ તે વિરીતતો યુગ યુગેથી સંસ્કૃતિ યુગ યુગેથી સંસ્કૃતિ આવે છે આવે ઘડતી કાળતી આવે તે ઘડા આવે છે તે ઘડાતો છો સમાજ સંસ્કૃતિ થકી ફેરફાર થતો આવે ફેરફાર થતો આવે સંસ્કૃતિમાં જુદો જુદો પોતામાં ભેળવે વેણો અનેક શા પ્રકારના એમ સંસ્કૃતિ શી પોતે ઘડાયે નવરૂપમાં સ્પર્શે છે વ્યક્તિને ભાવ સંસ્કૃતિ તે સમાજને તેવી રીતે જ સ્પર્શે છે કાળે કાળે જુદી રીતે કાળે કાળે નતે હોય સંસ્કૃતિ એક સરખી સંસ્કૃતિ સરખી કાળે કાળે નતે હોય એક જાતની સંસ્કૃતિ એના જુદા જુદા વેશ છતાં એ એકથી બની એકથી બની ફરી બોલી જોઈ જરા હા ભાઈ વ્યક્તિને ભાવ સ્પર્શે છે આધારે રોમ રોમશો સમાજ કેન્દ્રને સ્પર્શે સંસ્કૃતિ તેવી રીતતો આવે છે તે ઘડાતો છો સમાજ સંસ્કૃતિ થકી યુગ યુગેથી સંસ્કૃતિ આ યુગ યુગેથી સંસ્કૃતિ આવે ઘડતી કાળથી ફેરફાર થતો આવે સંસ્કૃતિમાં જુદો જુદો પોતામાં ભેળવે વેણો અનેક શા પ્રકારના એમ સંસ્કૃતિ શી પોતે ઘડાયે નવરૂપમાં સ્પર્શે છે વ્યક્તિને ભાવ સંસ્કૃતિ તે સમાજને ઓલ ટોટાલિટી તેવી રીતે જ સ્પર્શે છે કાળે કાળે જુદી રીતે કાળે કાળે નતે હોય એક જાતની સંસ્કૃતિ કાળે કાળે નતે હોય એક જાતની સંસ્કૃતિ એના જુદા જુદા વેશ છતાં એ એકથી બની સંસ્કૃતિ અનંત કાળ થી માનવ સમાજ ના જીવન ને ઘડતી આવી છે. એ સંસ્કૃતિ ના રૂપ રંગ કોઈ કાળે એક સરખા જુદા જુદા કાળમાં હોઈ શકતા નથી. જુદા જુદા જ એના વેશ હોય છે, એના પહેરવેશ પણ જુદા હોય છે. અનેક અનેક કાળે જેમ આપણી પ્રજામાં સમાજને અનેક બીજી સમાજની સંસ્કૃતિનો સ્પર્શ થતો ગયો તેમ તેમ ચાલતી આવેલી સંસ્કૃતિ જે પ્રાણવાન છે, ચેતનવંતી છે, જાગૃતિ છે, જીવતી જાગતી છે, જેનામાં ભાવ છે, એવી સંસ્કૃતિ નવા આવેલા સંસ્કૃતિના વેણમાંથી એના હાર્દના પ્રાણ ચૂસી લે છે અને પોતાની અસલની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ તે વેણને પકડી લઈને પોતાને પોતાનામાં અંગીભૂત એક રસ કરી દઈને તે સંસ્કૃતિ પાછી નવી પ્રાણવાન થતી આવે છે. કાળે કાળે જેમ જુદી જુદી ઋતુઓ છે, એક સરખી ઋતુ હોતી નથી. જેમ દિવસ રાત છે એ જેમ પોતાનાથી કરીને છે. મૂળ સૂર્યને જેમ સૂર્ય છે તે અખંડ છે, ચોવીસે કલાક એક ધક ધક તો સતત પ્રકાશવાન છે. સૂર્યમાં કદી દિવસ રાત નથી, પરંતુ પૃથ્વીના આકારને કારણે, પૃથ્વીના સંજોગોને કારણે પૃથ્વી અમુક અંશે ઢળતી છે અને ઢળતા પ્રકારના પૃથ્વીના આકારને કારણે એ રીતે સતત એ અમુક અંશે પોતે ઢોળાવમાં છે અને એ રીતે એ ફર્યા કરે છે. એકી જ કરીને રાત્રિ દિવસ છે. અસલ જેમ સૂર્ય એક જ છે, સતત પ્રકાશવાન છે, તેવી રીતે આ એક જે અખંડ સનાતન અનંતકાળથી ચાલી આવેલી જે ચેતનની ભાવના છે, એ ચેતનની ભાવનાને ધારણાને આ સંસ્કૃતિ પચાવે છે. એ સંસ્કૃતિ એ ધારણાને પોતાને પોતાનામાં એક રસ કરી દે. પરંતુ કાળનો ધર્મ પણ જુદો જુદો હોય છે અને તે કાળે આવી જે જીવંત સંસ્કૃતિ છે, જે પ્રજાની આવી જે જીવંત ચેતનવંતી જીવતી જાગતી એકધારી એવી જે પ્રાણવાળી ભાવયુક્ત જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ કાળે કાળે કરીને અને બીજી સંસ્કૃતિ બીજી સમાજો જે મૂળ સમાજમાં ભળવાને માટે નિમિત્ત કારણે આવે છે તેની સંસ્કૃતિના વેણને, તેના હાર્દને, તેને જે પોતાને પચાવવું યોગ્ય હોય અને જે પોતે પચાવી શકે એવી સ્થિતિમાં હોય, એવી શક્તિમાં હોય એને, અને એવી પ્રાણવાળી જે સંસ્કૃતિ જીવતી જાગતી છે તે જ સંસ્કૃતિ એવા બીજા વેણોના હાર્દને પોતાનામાં પચાવીને તેને એક રસ પોતામાં કરીને પોતાનામાં એને ભેળવી દે છે અને એમ સંસ્કૃતિ પોતે અનેક જુદા જુદા નવા નવા વેશોને ધારણ કરતી ચાલી આવી છે અને સમાજને ઘડતી હોય છે. કાળે કરીને એવી સંસ્કૃતિ પ્રાણવાન જે નથી હોતી એવી સંસ્કૃતિઓ આ પૃથ્વીના પડ ઉપરથી કેટલી નાશ થઈ ગઈ જેનું આજે નામ નિશાન પણ નથી. આ ભારત વર્ષમાં જે સંસ્કૃતિ સનાતન કાળથી ચાલી આવેલી છે એ સંસ્કૃતિ અનેક પ્રકારની સંસ્કૃતિના વેણોને પોતાનામાં પચાવ્યા છે. આ સંસ્કૃતિ ભલે અનંત કાળની આપણે ન કહીએ, કારણ કે આપણે ઇતિહાસની દ્રષ્ટિ મર્યાદા એટલે આજે સુધી પહોંચી શકે એટલી શક્તિવાળી જીવંત નથી. એટલા માટે હું એમ કહું કે આશરે તિલક મહારાજની ગણતરી પ્રમાણે 8000 વર્ષ ઋગ્વેદને આપણે મૂકીએ તો તે પહેલાના કાળથી ઋગ્વેદ રચાયા તે પહેલાના કાળથી આ સંસ્કૃતિ આપણા સમાજમાં હાદ કરીને બેઠી છે. એ સંસ્કૃતિ આજે દેખાય છે મરી પરવાલા જેવી, કારણ કે આપણો સમાજ આજે જીવતો જાગતો પ્રાણવાળ વાળો અનેક ગુણોની શક્તિ સામર્થ્ય વાળો છે નહીં એટલે આપણને એમ લાગે છે. પરંતુ આ સંસ્કૃતિની ખાણ મરી પરવારી નથી. આજે આ કાળમાં આપણા દેશમાં કેવા મહાન આત્માઓ થઈ ગયા છે તેનો જરા આપણે જો વિચાર કરીએ માત્ર બુદ્ધિથી, કે શ્રી અરવિંદ માતાજી, રમણ મહર્ષિ, આનંદમય માતા, રામકૃષ્ણ પરમહંસ હમણાં થઈ ગયા, વિવેકાનંદ, એવા કેટલીય વિભૂતિઓ ચેતન યુક્ત સતત રોમે રોમમાં જેના રોમે રોમમાં ચેતન ભડકે બળે છે. ભડકે બળે છે એનો અર્થ એવો તો નથી કે કોઈ બીજા અર્થમાં, પણ રોમે રોમમાં જેના જીવનમાં આવી ચેતનાની ધારણા પ્રગટેલી છે એવી વિભૂતિઓ આજે પણ આપણા દેશના સમાજમાં જીવતી જાગતી છે. એટલે આ સંસ્કૃતિની ખાણ હજુ મરી પરવારી નથી. સમાજમાં એ સંસ્કૃતિના પ્રાણ આજે જીવતા જાગતા નથી એ વાત સાચી, એ હું કબૂલ કરું છું. પરંતુ તેમ છતાં એ સંસ્કૃતિ આજે મરી પડવાની નથી, પાછી એ જીવંત થવાની છે. એટલું નહીં પણ એ સંસ્કૃતિની ધજા પાછી હિમાલયના ગૌરીશંકરના શિખર ઉપર ફરફરતી થવાની છે. એ કાળ વાર લાગશે જેમ એ સંસ્કૃતિને. એની ઉન્નતિના શિખર ઉપર પહોંચશે તેને ઘણો કાળ જોઈશે, હજુ ઓછામાં ઓછા 5-7 હજાર વર્ષ તો ખરા, એનાથી કદાચ ઓછા વર્ષ થાય. પરંતુ આ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ મરી પરવારવા માટે એનું નિર્માણ થયેલું નથી. એ સંસ્કૃતિ જે મરી પરવારવાની હોય છે એના પણ લક્ષણ હોય છે. જે સંસ્કૃતિ કશું નવું ગ્રહણ કરતી નથી એ સંસ્કૃતિ જાણજો કે મૃત પાય સ્થિતિની. એવું જ આપણા જીવન વિશેનું છે. જે જે મનુષ્યનું જીવન, જે આપણું જીવન મનુષ્ય તરીકેનું આપણું મળેલું, એ મનુષ્યના જીવનમાં જો આપણે નવું ને નવું કશું શીખતા ન રહ્યા તો એ જીવન આપણે ભલે જીવતા હોઈએ પણ એ મૃતપાય દશાનું છે. એક એક ઘટમાં, એક મરદાની ઘટમાં જેવું એ જીવન છે. પ્રકૃતિનું જીવન ગમે તેટલા ઉચ્ચ ગુણોથી સંગારાયેલું હોય તેમ છતાં એ જીવદશાના ગુણોની મર્યાદા અંદર આત્માના ઉગેલા ગુણોની મર્યાદાની તોલે કદી નહીં આવી શકે. આ બહુ સમજવા જેવી વાત. એક ઉગેલા ગુણ અને જીવદશાના ગુણ, એક આત્માના પ્રભાવથી કરીને, એક ચેતનવંતી ચેતનની ધારણાથી પ્રગટેલા જે ગુણો છે એ ગુણોનું સામર્થ્ય ને કોઈ મર્યાદા નથી. જીવદશામાં ના ગુણો ને મર્યાદા છે. આ આવી જે સંસ્કૃતિ છે એવી આપણી સંસ્કૃતિ આજે પણ જીવંત દશામાં છે અને એની ચેતનાની ધારણા એના હૃદયમાં આજે પણ જીવતી જાગતી છે. જોકે એ સંસ્કૃતિ સમગ્ર સમાજના જીવનમાં પ્રગટેલી નથી એ વાત સાચી. આ સંસ્કૃતિનો વિકાસ થવાને કાજે સમાજની પ્રત્યેક વ્યક્તિ એ જો સમજે અને પોતાના જીવનના આદર્શને તે રીતે જો ઘડવાનો નિશ્ચય કરે, મરણીયો નિર્ધાર કરે, તો એ પાછી સંસ્કૃતિ બહુ થોડા કાળમાં શિખર, ઉન્નતિના શિખર પર પહોંચી શકે છે. આપણે કાળને ટૂંકાવી પણ શકીએ છીએ અને કાળને લંબાવી પણ શકીએ છીએ. જેવા પ્રકારનું આપણે જીવન જીવીશું અને એ જીવન જીવવામાં આપણા જીવનની જે મહત્વાકાંક્ષા કેવા પ્રકારની અને આપણી સંસ્કૃતિના આદર્શની પ્રમાણેની ચેતનની ભાવનાની ધારણાને પ્રમાણે જો આપણે આપણા જીવનને ઘડવાનો મરણીયો નિર્ધાર જો કરીશું તો એ સંસ્કૃતિને ઉન્નતિ શિખરે પહોંચાડવામાં આપણે બહુ મોટો ભાગ આપી શકીશું. એટલું જ નહીં પણ એ સંસ્કૃતિ પાછી સજીવન થવાને વાર પણ લાગવાની નથી. હરિ ઓમ તત્સ.
ગુજરાતી ભાષામાં લખીને એ બધું કરાવવાનું કયા કારણથી બન્યું, એની પાછળ મોટાનો છો હેતુ હશે એમ એમ કેટલાકે મને પૂછેલું. તો સાચો મોટા એને એવું કશું લખવાનું મન તો સ્વાભાવિક રીતે પોતાની મેળે તો એમને થયું જ નહોતું. પહેલ વહેલું એક લગ્ન, એક ભાઈ એમના સંબંધી છે અને સ્વજન જેવા, આમ તો મોટા સાહિત્યકાર છે, લગભગ 50 ઉપરાંત તો એમને પુસ્તકો લખ્યા હશે, એમ થયેલા છે. એવા એક ભાઈનું આશ્રમમાં લગ્ન કરવાનો પ્રસંગ સાંપડ્યો. ત્યારે એમને મોટાને કહ્યું, મોટા તમારા આશ્રમમાં તમારા હાથે અમારા લગ્ન બે જણના પતિ પત્નીના કરાવશો? તો કા જરૂર જરૂર કરાવીશ, એમાં શું મોટી વાત છે ભાઈ? ત્યારે પણ મોટા એમ થયું, મારી પાસે મોટાની પાસે તો તે અંગેની કોઈ તૈયારી કશી જ નહોતી. પહેલાં તો મોટા એમ મનમાં ધાર્યું કે વેદી તૈયાર કરી અને ત્યાં અગ્નિ રાખી અને ત્યાં આહુતિ અપાવી અને બે જણના હાથ મેળવી અપાવી છું. પછી એમને લાગ્યું કે આ રીત બરાબર નથી અને આ સંસ્કૃતમાં લગ્નની રીત બધી સંસ્કૃતમાં હોય છે તેથી આગળ પાછળ લોકો જે બધા બેઠેલા હોય છે એ તો બીડીઓ પીએ, વાતો કર્યા કરે, ગમે તે ગપ્પા ઠોકે. એટલે આવા લગ્ન જેવા આખા જીવનનો જેના પર આધાર છે એવા મહત્વના પ્રસંગની વિશે કશું ગાંભીર્ય કે તેની અસર પરણનાર ઉપર મનમાં નથી હોતી અને આગળ પાછળ ભેગા થયેલા લોકોના મનમાં કશી હોતી નથી. એટલે મોટાને એમ થયું કે આના વિશે ગુજરાતીમાં જો આપણે બધું લખ્યું હોય અને અને બધા આવે હોય તે વખતે દરેકને એના વિશે લખેલું જે લગ્નની વિધિનું બધું સાહિત્ય હોય તે દરેકના હાથમાં આપીએ અને બધા તે સાથે વરકન્યાની સાથે આચાર્યની સાથે પણ બધા સાથે સાથે બોલે તો કોઈ વાતે પણ ન વળગે અને લગ્નનું મહત્વ પણ બધા સમજે, એનું ગાંભીર્ય પણ જળવાઈ રહે અને એક વાતાવરણ તે વખતે પ્રગતી શકે. આવો મોટાને વિચાર આવ્યો એટલે એમને લગ્ન ઉપર પહેર વહેલું લગ્ન ઉપર પોતે સાહિત્ય બધું જોઈ કરી અને લખ્યું. અને તે પ્રમાણે આશ્રમમાં પહેલ વહેલા સુરતના સુરત રાંદેર આશ્રમમાં પહેલ વહેલા આવી રીતે લગ્ન મોટા એક ભાઈ એક ભાઈને કરાયા. ત્યારે ગુજરાતના ગાંધીજીના રત્નાત્મક સેવા ક્ષેત્રના પણ ઊંચી કક્ષાના મોટા માણસો પધારેલા અને બીજા પણ એવા નામાંકિત પ્રતિષ્ઠિત એવા સદગ્રસ્તો સજ્જનો પણ પધારેલા, બહેનો પણ સારી સંખ્યામાં આવેલી અને લગ્ન તે વખતે જ પહેલ વહેલું મોટા આ રીતે લગ્ન ગુજરાતી સાહિત્યમાં એમણે જે બધું લખાણ લખેલું તે વિધિ કરાયું અને બધાને ઘણું ગમ્યું હતું. પરંતુ એમાં સપ્તપદી નહોતી ત્યારે એક ભાઈએ એક સરકારી અમલદારે કહ્યું કે મોટા આમાં તમારી એક મોટી ભૂલ છે. કે કેમ ભાઈ, શી ભૂલ છે? કે તમે આ લગ્નની વિધિ તો બધી લખી પણ સપ્તપદી જો એમાં હોય નહીં તો આ લગ્ન કાયદેસર રીતે ગેરકાયદેસર થશે. કેમ, એનું કારણ શું? તો કે ભાઈ સપ્તપદી અનિવાર્ય છે અને પ્રિવી કાઉન્સિલમાં એક કેસ આવો કહેલો અને તેનાથી એમ નક્કી થયેલું છે કે અગ્નિ પુરોહિત એટલે કે આચાર્ય અને આ સપ્તપદી એટલા તો હોવા જોઈએ અને સપ્તપદી વિનાનું લગ્ન એ વિધિસરનું લગ્ન કાયદેસરનું નહીં ગણાય. તે પછી સપ્તપદી સાહિત્યમાં સંસ્કૃત સાહિત્યમાં જે છે તે વાંચી મોટાએ અને એનું ગુજરાતી પછી સપ્તપદીમાં પણ કર્યું. એવી જ રીતે જનોઈ દેવાનો પ્રસંગ આવ્યો ત્યારે જનોઈ વિશેનું બધું સાહિત્ય વાંચી કરીને ગુજરાતીમાં પણ એમને લખ્યું. એવી જ રીતે કોઈ કંઈ ખાતમુહૂર્ત કરવાનું કહ્યું તો તે વિશે પણ ખાતમુહૂર્તની વિધિ અંગે જે જે બધી વિધિ કરવી જોઈએ, જમીનમાં ખાતમુહૂર્ત જે ઠકાણે કરવાનું હોય તેના મધ્યભાગમાં ખાડો મોટો કરીને એક માટીમાં જે જે બધું મૂકવાનું સાધન હોય છે તે તે બધું મૂકાવતા એ અને તેનું રહસ્ય અને હેતુ પણ સમજાવતા કે આ ખાતમુહૂર્તમાં તો મોટું મકાન થવાનું અથવા તો કંઈક થવાનું તો આના વડે કરીને આમાં જે મૂકવાના જે સાધનો બતાવે કે સાત જાતના અનાજ, પંચધાતુ, પંચરત્ન આ બધું જે મૂકાવતાને હેતુ એ કે ભાઈ આવી રીતે આપણે મહેનત કરીને ખૂબ રળીને આ બધું રળવાનું છે, આની પાછળ હેતુ આ છે. એવી રીતે તે વખતે પણ યજ્ઞ પણ એ જાતે કરાવતા. એવી રીતે વાસ્તુમાં પણ અને એ યજ્ઞમાં પણ ઘી વધારે હોમવાનું કે એવું કંઈ કશું મોટા બધું બને ત્યાં સુધી સાદામાં સાદું નહીં જેવા ઘીથી કંઈ પણ ખર્ચ કર્યા વગર આ એક યજ્ઞની પ્રથા એમણે નવા એમનો અનેક પ્રસંગો એ જે લગ્નને જનોઈના ખાતમુહૂર્ત વાસ્તુ વગેરેના જે બધા વિધિમાં એમને સાહિત્ય લખ્યું છે તે એક બળવાખો ક્રાંતિ પણ છે. કારણ કે આ બધા પ્રસંગે જે બ્રાહ્મણો અથવા તો આચાર્યો હોય તે સંસ્કૃતમાં બોલે તે લોકો તો કોઈ સમજે કરે નહીં કંઈક કશું, એનું ગાંભીર્ય મહત્વ પણ જળવાય નહીં, સાચવે નહીં, કોઈના મનમાં પણ એની વિધિ અંગેનું કશું થશે નહીં અને કોઈ જાણે કરે પણ નહીં. એટલે આખી વિધિ નો જે ક્રમ છે તે મોટાએ બદલ્યો અને એને પોતે પોતાની આજની રીતે અને એ ભાષા ગુજરાતી સાહિત્યમાં એને એ બધો લગ્નના વિધિનો મર્મ એનું હાર્દ પૂરેપૂરું ઉતારીને અને સરળ ગુજરાતીમાં બહુ સુંદર રીતે એમણે આ બધું લખ્યું છે. લગ્ન ની વિધિ ને સપ્તપદી તો આપણે બધાએ પણ વાંચવા જેવા છે. સાહિત્યના ક્ષેત્રે ભલે એમાં કોઈક એના માર્ક વધારે સુંદર ગુણ ના આપી શકે તો ભલે, પણ બધાને આ સમજાય એવું છે અને એમાં જે ભાવના મોટાએ ઉતારી છે તે થોડો પણ ભણેલો હોય તો તેને સમજણ પડે એવી રીતનું છે. અને જનોઈનું તો ખરેખર બહુ જ ઉત્તમ છે. એક સાહિત્યમાં પણ એક પોતાનો આગવો એક પથદર્શક એક અને ચિંતન માગી લે એવું એ સાહિત્યમાં એમનું વક્તવ્ય થયેલું છે. બાકી એ તો બીજા બધા જ વિધિઓ મોટા આવી રીતે ગુજરાતીમાં જ કરાવે છે. તેનું કારણ તો કે બધા સમજે, એનું હૃદય સમજે, હેતુ સમજે, એક વાતાવરણ જળવાઈ રહે તે પ્રસંગને લીધે. અને વાતાવરણ આવા પ્રસંગો એક ભાવનાવાળું મહત્વપૂર્ણ ગંભીરતાયુક્ત એક વાતાવરણ જામેલું હોય અને બધાનું દિલ તે પ્રસંગના હાર્દ પર સંકળાયેલું રહ્યા કરે તો એ હાર્દની એ પ્રસંગનું હાર્દ દીપી ઉઠે છે, ઝળકી ઉઠે છે અને એની અસર પણ બધાના દિલ ઉપર ઘણી સારી થતી હોય છે. આ ઘણી વાર મોટા એને અમે બધા અનુભવેલું છે. ભગવાન પરત્વની અભિમુખતા કોકનામાં પણ એક તલ માત્ર જેટલી પરતે તો એ સ્થૂળ સેવા કરતા આ પ્રકારની સેવા, આ સૂક્ષ્મ સેવા અનેક પ્રકારે ચડિયાતી છે અને સ્થૂળ સેવાની સાથે એની સરખામણી પણ ન થઈ શકે એવા પ્રકારની એવું એમના દિલમાં લાગેલું. અને ત્યારથી આ ભગવાન પરત્વીની અભિમુખતા કેમ કરીને વધે એ પરત્વી એમની મીઠ સદાય એક ધારી મંડાયેલી જીવંત રહ્યા કરતી હતી. અને એમાંથી એમને આ મૌન મંદિરની રચના, એની ગોઠવણ, એની સ્થાપના વિશે એમના મનમાં આકાર જન્મેલો. ભગવાન પરત્વેની અભિમુખતા કેળવવા, પ્રગટાવવા, જન્માવવા અને જીવંત ઠરવાને માટે તે જીવની અભિમુખતા અંતર્મુખપણે પ્રગટ્યા કરે તો એવી અંતર્મુખતા પ્રગટ્યા વિના એ અભિમુખતામાં કશું જીવંતપણું પ્રગટી શકશે નહીં. ત્યારે એવી અંતર્મુખતા પ્રગટવાને માટે એમને આ મૌન મંદિરની રચના કરેલી છે. આપણે બધાએ જે જીવીએ છીએ તે બહિર્મુખપણે આપણા જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહંકાર બધા જ બહિર્મુખ. આપણે પોતે માનવી પોતે પોતાના વિશે ભાગ્યે જ અંતરમાં અંતરથી વિચારતો હોય છે. આપણે બધું જ બહિર્મુખ. અંતરનું કશું જ આપણામાં જાગેલું હોતું નથી. માણસ પોતે પોતાના કરતા બીજાના વિશે જ વધારે ને વધારે વિચાર કરતો હોય છે. એવા માણસો કદી પણ ભગવાન પરત્વેની અભિમુખતા કેળવી શકવાના નથી. આ એમને મોટાને દિલમાં સાચે સાચું લાગી ગયેલું. એટલે આપમેળે એની અભિમુખતા અને અંતર્મુખપણામાં વાળવાનું થાય એવું જ આ એક એકાંગી મૌન કેળવવાનું સાધન એમને ઉપજાવ્યું. કારણ કે અંદર એની મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહમ કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયને બહારના ઉપયોગમાં વાપરવાનું તો કદી બની શકતું જ નથી. એ તો એને જાણે કે અજાણે અંતર પોતાના અંતરમાં જ એને વાળવી પડે છે. એટલે અંતર્મુખતા કેળવવાનું આ એક ઉત્તમમાં ઉત્તમ સાધન છે. તે ઉપરાંત જ્યારે આવા આશ્રમોમાં સ્થિત થયા, આશ્રમ સ્થિત થવા લાગ્યા, આશ્રમ ચાલવા લાગ્યા, ત્યારે મોટાના મનમાં એમ થયેલું એમણે જે સાધના કરેલી તે સાધનામાં જેમ એક અંતર્મુખતાનું એક વલણ હતું, ત્યારે બહિર્મુખમાં પણ એમને જીવનના સાધનામાં અંતર્મુખ થવાને માટે અને ભગવાનની અભિમુખતા કેળવવાને માટે ગુણ અને ભાવનાની અત્યંત આવશ્યકતા એમને લાગેલી. ગુણ અને ભાવ જીવનમાં ચેતંતપણે પ્રગટ્યા સિવાય, કેળવાયા વિના ભગવાન પરત્વેની અભિમુખતા કે જીવનનું અંતર્મુખપણું કદી સાચી રીતે જીવંત ચેતનાત્મકપણે જીવતા જાગતા પ્રગટી શકવાના જ નથી એવી મોટાને 100% ખાતરી થઈ ચૂકેલી છે, એની એને પ્રતીતિ છે. એટલે જેમ એમને પોતે ભગવાનની અભિમુખતા કેળવવાને માટે, અંતર્મુખ થવાને માટે ગુણ અને ભાવ કેળવ્યા, અથવા તો એમ કોને કે કેળવાયા ગયા, તો આ સમાજમાં પણ ભગવાન પરત્વેની અભિમુખતા જો પ્રગટાવવાની હોય કે જન્માવવાની હોય તો સમાજમાં પણ ગુણ અને ભાવ પ્રગટે તે અનિવાર્ય છે. બીજી એક મોટાની હકીકત એ છે કે ગુણ અને ભાવ એ આપણા જીવનની સાથે સાથે ચાલ્યા આવશે, એ સંસ્કાર સાથે જ રહેવાના. આપણે આ ખોયું ગયા પછી એની સાથે જેમ અનેક પ્રકારના સંસ્કારો સાથે ને સાથે સૂક્ષ્મ શરીરની સાથે જાય છે, તેમ આ જીવનમાં આપણે આપણાથી કેળવાયેલા જે ગુણ અને ભાવના સંસ્કારો એ પણ સાથે જ આવવાના. એટલે ઉત્તમમાં ઉત્તમ કર્મ આ જીવનમાં આપણા માટે કોઈ હોય અને આપણે જીવનનું ભગવાનના કર્મ પરત્વેનું ભાથું જો આપણે સાચી રીતે બાંધવું હોય તો આ જીવનમાં આ ગુણ અને ભાવ કેળવાય, અને એવા ગુણ અને ભાવ કેળવાયેલા હોય એમાંથી જે ભક્તિ જ્ઞાન વગેરે જે પ્રગટે એના સંસ્કાર એ ભાથું એ ઉત્તમમાં ઉત્તમ ભાથું છે. ત્યારે એ મોટાને આ વિશેની પૂરેપૂરી 100% ખાતરી એમને થયેલી છે કે ગુણ અને ભાવ સિવાય ભગવાનને માર્ગે કોઈ જઈ શકશે નહીં. અને ધારો કે કોઈ જશે તો એમાં કશું ચેતન પ્રાણ કશા પ્રગટી શકવાના હતું, ગુણ અને ભાવ અનિવાર્ય છે ભગવાનને માર્ગે જવાને માટે. અભય, નમ્રતા, ધીરજ, સહિષ્ણુતા, તટસ્થતા, ઉદારતા, વિશાળતા, ત્યાગ આ બધા ગુણો, સાહસ, હિંમત, અભય, નમ્રતા આ બધા ગુણોની અનિવાર્યતા છે ભગવાનને માર્ગે જવાને માટે. ત્યારે આ ગુણો મોટાએ જેમ પોતાની રીતે પોતાના જીવનમાં ભગવાનને માર્ગે જતા જતા એને જરૂર પડી અને એની એ ગુણો કેળવવાની એમને ગરજ લાગી, સ્વાર્થ લાગ્યો, રસ એમાં લાગ્યો અને પોતે એ રીતે કેળવતા ગયા. અભય તો જબરદસ્ત એમને કેળવ્યો છે, નમ્રતા પણ એમને એવી જ કેળવી છે. એટલી બધી હદ સુધી એમને નમ્રતા કેળવેલી કે એમની હોશિયારી તો ક્યાંય કોઈ ઠેકાણે વર્તાતી કોઈને પણ લાગી જ નથી. હમણાં જ એમણે હરિજન આશ્રમમાં એમને મોટાને નોતરેલા, કોઈ ઠેકાણે એમ તો મોટા જતા એમને એમ તો જતા નથી, એમના લીધેલા કામોને માટે કોઈક દાન દક્ષિણા આપે ત્યાં જ જતા હોય છે. ત્યાં અરવિંદ આશ્રમે એમને 1,500 રૂપિયા ભેટ આપેલા. ત્યારે મોટાએ આ વાત બહુ ખુલ્લી રીતે કહી કે આ નમ્રતાની હદ તો એટલે સુધી કેળવવાની છે કે પોતાના બધા હોશિયાર હોવા છતાં, હોશિયારી હોવા છતાં, કાર્યદક્ષતા હોવા છતાં, વ્યવહાર કુશળ હોવા છતાં, બીજી બધી પ્રકારની શક્તિઓ હોવા છતાં અને કર્મની દક્ષતા અને કર્મનું કૌશલ્ય હોવા છતાં અને તે બધું કરી બતાવતા, પ્રત્યક્ષપણે કરી બતાવતા હોવા છતાં કંઈ જ પણ કશું એના વિશેનું જરા પણ યોગ્યપણે કોઈના એ ખ્યાલમાં ન બેસે અને બધા એને ભૂત ગણે, એટલે હદ સુધીની નમ્રતા મોટાએ કેળવી હતી. અને તે વાત આશ્રમમાં બધાના જૂનાએ પણ કેટલાક માણસો મોટાના વખતના હતા તેવા માણસો પણ હતા અને તે બધાએ પણ તે પરત્વે પોતાની સંમતિ પણ દર્શાવેલી. ત્યારે આ જે બધા ગુણો કેળવવાનું મોટાને હૃદયમાં હૃદયથી ખરેખરું લાગી ગયેલું અને તેવા ગુણ અને ભાવ કેળવાયા સિવાય ભગવાન ભગવાનની શક્તિ અથવા તો એનું અવતરણ આપણા આધારમાં થઈ શકતું નથી. એ પણ એમને તદ્દન સાચી રીતે અનિવાર્યપણે લાગી ગયેલું. ત્યારે એમણે વિચાર્યું કે એક અંતર્મુખ થવાને માટેનું તો આ એક સાધન મૌન મંદિર એમને ઉપજાવ્યા. તેવી રીતે સમાજમાં પણ ગુણ અને ભાવ પ્રગટે એવી પ્રવૃત્તિ પછી એમણે આદરી. અને એ ગુણ અને ભાવ એટલા માટે કે આપણા જીવનની સાથે ને સાથે જ આવવાના. ગુણ એકલો બહાદુરી સાહસ હિંમત ધીરજ સહન શક્તિ આ તો બધું કોઈ ગુંડો પણ બતાવી શકે, પણ આ જે ભાવ છે ગુણની સાથે ભાવ નહીં હોય તો જીવનના ઉચ્ચતમ ક્ષેત્રોમાં વિજેતાના ક્ષેત્રોમાં ગુણ ટકી નહીં શકે. ગુણને જીવનના ઉચ્ચતમ વિકાસના ક્ષેત્રોમાં ચોંટાડવાને માટે ગુંડર કે સરેશની ગરજ ભાવ સારે છે. ગુણને જીવનના દિવ્યતમ ક્ષેત્રોમાં જે ચોંટાડેલા સતત રખાવ્યા કરે છે અને જેના વડે કરીને એ ચોંટેલા રહ્યા કરે છે તે ભાવ. આ મોટાની આવી ભાવ વિશેની સમજણ છે. બીજી કોઈ રીતે તે ભાવને સમજાવી શકાય કે ભાવ એ તો મોસ્ટ એક એબસ્ટ્રેક્ટ એટલે કે અવ્યક્ત એક ભાવના છે, પણ એને આપણને સામાન્ય માણસને સમજણ પડે એ રીતે મોટા આવી રીતે એને સમજાવે છે. ત્યારે સમાજમાં પણ ગુણ અને ભાવ પ્રગટે એવા કામો મોટા હાથમાં લીધા છે. અને તે ઉપરાંત પણ મોટાને એમ લાગેલું છે કે આ બહેનોના જીવનમાં જ્યાં સુધી આ ગુણો નહીં પ્રગટે, બહેનોનું જીવન ખરેખર રીતે મૌલિક રીતે સર્જનાત્મક નહીં પ્રગટી શકે ત્યાં સુધી આપણા સમાજનો પણ ઉદ્ધાર નથી. મોટા સામાન્ય રીતે અને એ માટે પણ એ એકલા હાથે માથા છે. ત્યારે એમનું શરીર પણ બિલકુલ ચાલી શકે એવું નહોતું. માદું ઘણું હતું અને રોગો વાળું હતું, તેમ છતાં કેટલું મથી મથીને પણ એ મહાજન શક્તિબળ નામની એમને સંસ્થા ઊભી કરી બહેનોનામાં ગુણ અને ભાવ પ્રગટે એટલા માટે. પછી તો મોટા તો એ કામ પૈસા સોંપી સંસ્થાને સોંપીને પછી છૂટા થઈ જાય છે. પછી તો એ કામને એ શક્તિ એ લક્ષ્મી જે મોટા જેને જેને આપે છે તે પોતપોતાના સ્વભાવ પ્રમાણે જે બધા કરવાના છે એ વાત પણ એ મોટા સાચી રીતે જાણે છે. પણ પોતાને જે લાગ્યું તે પોતે કરી ચૂકવું અને એમાંથી પછી પરિણામ તો જે નીપજવું હોય તે નીપજે. બીજો મોટાનો હેતુ એ છે કે જે કોઈએ ન કરતું હોય એવું અનોખું રીતે કામ કરવું. ઘણા બધા મોટાને કહે, કારણ કે 20 વર્ષ તો એમણે 19 વર્ષ તો મોટાએ આ ગાંધીજીના બતાવેલા રત્નાત્મક માર્ગે સેવા કર્યા કીધી. ત્યારે ઘણા બધાને એમ થાય કે મોટા તમે આટલા બધા વર્ષો આમાં સેવા કરીને હવે આ બધું કેમ હરિજનનું સેવાનું કામ નથી કરતા આ બધું. ત્યારે મોટાની વાત તો સમજણ એવી છે કે ભાઈ એ બધા કામ તો કરનારા ઘણા બધા પડેલા છે અને બધા કરે જ છે. મારે તો એવું કોઈ કામ કરવું છે કે જે કોઈ કામ ન કરતું હોય. આ હિન્દુસ્તાનમાં પહેરવેલી તરવાની હરીફાઈ હરિઓમ આશ્રમે મોટાએ કરી, હોડીઓની હરીફાઈ, સમુદ્રની હરીફાઈ, બીજી બધી હરીફાઈઓ, નર્મદામાં 15-20 માઇલની અખિલ ભારતીય ધોરણે તરવાની હરીફાઈ, પેઢીઓની હરીફાઈ, આ બધા સાયકલોની હરીફાઈ, આ બધા કામો મોટાએ શરૂ કર્યા છે. એની પાછળ એમનો હેતુ સમાજમાં ગુણ પ્રગટે અને ભાવ પ્રગટવાને માટે પણ એ એમની રીતે મચા કરે છે, એવું સાહિત્ય પણ પ્રગટાવ્યા કરે છે. અને સાહિત્ય દ્વારા પણ ભાવ પ્રગટી શકે છે એવા એટલા માટે જીવન ચરિત્રો ઉત્તમ પ્રકારની ભાવનાત્મક મૌલિક વાર્તાનું સર્જન થાય એ પણ એમનો હેતુ છે ખરો. અને એવા પ્રકારના દાન પણ મોટાએ કરેલા છે.